વંદના પ્રકરણ છે તુલસીજીનું. માનસની અંદર મહારાજ જનકને પ્રણામ કર્યા, પછી પરિવારને પ્રણામ કરીને જેમ દશરથજીને પ્રણામ કર્યા, અહીંયા સગુણ અને નિર્ગુણ બંનેને સાથે કર્યા છે. અને આને સ્પષ્ટ કરતા ઉત્તરકાળની અંદર પણ બહુ સરસ ખુલાસો કર્યો છે ચોપાઈમાં કે સગું નહીં અગું નહીં નહીં કચું ભેદા, ઉભય હરહી ભવ સંભવ ખેદા. સગુણ મહારાજ દશરથી પાસે છે, નિર્ગુણ મહારાજ જનકજી પાસે છે, નહીં કચું ભેદા, બંને વેવાય. એટલે સહેજે ઉત્તરતા નીચે કે આગા જુદાય નહીં, બંનેનો નાતો એક સરખો. ઉભય એની સાથે જનકજીને વિદેહ કયા તો સમાન કેવી રીતે છે? મહારાજ દશરથ જો ભગવાનના પિતા છે તો જાનકીજીના પિતા જનક મહારાજ છે. એટલે કે સમાન બંનેનું એક એક સમાન એનો સંબંધો છે એના. અને એટલે જ તુલસીજીએ હૃદયપૂર્વક બંનેને સાથે રાખ્યા અને સાથે પ્રણામ કર્યા. કારણ કે કોઈ પણ ઉપાસના કરો, સગુણ ઉપાસના હોય તો આખરે મન અને વૃત્તિઓને પરમાત્માની અંદર વારવા માટે છે. જે ગમે ત્યાં વિચારતી રખડતી હોય વિખરાયેલી, એને બદલે સગુણ પણ ભગવાનમાં પરોવે છે, નિર્ગુણ પણ ભગવાનના એ જ નિરાકાર સ્વરૂપની અંદર એને પરોવી દે છે. ઉભય બંનેમાં એક સમાન શક્તિ રહેલી છે. બંને જે જન્મ મરણના બંધનો છે, જે જન્મ મરણના દુઃખ છે, એને દૂર કરવા વાળા છે. ઉભય હરહી ભવ સંભવ ખેદ, એટલે આ જે જન્મ મરણને દુઃખ છે એ દૂર કરવા વાળા બંને છે. સામર્થ્ય બંનેમાં એક સરખું છે, કે છે રાજા એ છે, મહારાજ જનકજી પણ રાજા છે. તો બંનેમાં કોઈ સામર્થ્ય ઓછું નથી અને સ્વાભાવિક છે. પ્રીતિ વિરોધ સમાન સન, મિત્રતા કરવી હોય તો સમાન માણસની સાથે થાય, દુશ્મનાવટ કરવી હોય કઈ સસલું નથી, એકબીજાને દુશ્મન દુશ્મન ના એ દુશ્મન ના કહેવાય, પણ સમાન સમાન હોય, જે કોઈ સ્પર્ધા હોય એ બધા જ કાર્યોની સમ. તો અહીંયા આગળ બંનેને નિર્ગુણ ને સગુણ, મારા દશરથજી ને જનકજી બંનેને એક સાથે રાખ્યા છે. જેને તુલનાત્મકતા કહેવાય એને તાજવાની ડાળી એક બાજુ નીચે નથી રાખવા, બંનેને એક ધારે રાખે છે. તો એવા ભાવ સાથે મહારાજ જનકજીને પણ વંદન કર્યા. જાહી રામ પદ ઘોડ સનેહુ, જેના અંતઃકરણની અંદર જેના પોતાના હૃદયમાં આત્માના સ્વરૂપે ગૂઢ પ્રેમ રહેલો છે, જો દશરથજીના હૃદયમાં પણ છે પણ સગુણ છે. જાહી રામ પદ ઘોડ સન, બહાર દેખાવા દીધું નથી જનક મહારાજે, એને અંદર રાખ્યું, ગોઈ સંતાળીને રાખી મૂકી છે. પ્રેમ બંનેનો છે, એમાં કઈ પણ ન્યૂનાધિકતા નથી. પણ જે વ્યક્ત કર્યો મહારાજ દશરથજી ભગવાનના સગુણ સગુણ ભક્તિનો પ્રેમ, તો આપણને બધાને કામ લાગ્યો. સગુણ વડે ભગવાનને ભજ્યા અને ભગવાનના સાથે રહ્યા, ભગવાનની સેવા, ભગવાનના દર્શન એ દશરથજીએ વ્યક્ત કરી દીધો બધાની આગળ. અને તૃણ ઈવતાનું પરિહરેવું, ભગવાનના વિયોગમાં એમણે શરીરને જુદું કરી દીધું, એક બાજુ મૂકી દીધું. જ્યારે જનક મહારાજે કે મારા અંદર જ છે, મારાથી જુદા ક્યાં છે, મારાથી દૂર ક્યાં છે? ભગવાન બુદ્ધે છેલ્લો દિવસ હતો 83 વર્ષની ઉંમરે, એમના બે શિષ્યને બોલાવીને કહ્યું કે જો આવતીકાલે સવારે હું નિર્વાણને પ્રાપ્ત કરવાનો છું. હા, એક જેને શાંત બેસી ગયો, બીજા રડવા માંડ્યું. પછી કેમ તું રડું છું? તો કે તમારો વિયોગ કાલે નહીં થવાનો, મારાથી કેવી રીતે સહન થશે? હું પછી આપને ક્યાં શોધીશ? તમે મને ક્યાં મળશો? પેલાને બોલે, તું કેમ નથી રડતો? કે આપ સદૈવ મારા હૃદયમાં બેઠેલા છો, મારાથી ક્યાંય દૂર છો જ નહીં. મારા હૃદયમાં આપ પધારો. તો આ જે આખો ભાવ છે જનકજીનો પણ, કે ભગવાનનો વિયોગ છે જ નહીં મારી પાસે, મારા પોતાને રામ પ્રેમ ગુડ રાખેવું, જાહિ રામ પદ ગુડ સને, એવું આ ગુડ જે બાર વર્તાય નહીં, એવો અવ્યક્ત જે ગુડ વાત હોય કે ગુડ સમસ્યા હોય તો કે બાર કહેવાય નહીં, એમ ગુડ પ્રેમ જે હોય એ પણ બાર વ્યક્ત ના થાય. ભગવાનના સાનિધ્યને સારૂપ્ય સમજીને કે આમાં અદ્વૈત હું ને રામ જુદા નથી, એક જ છે, એટલે એ ગુણ સ્નેહ અદ્વૈતનો એને તુલસીદાસજી અહીં ગાડી વ્યક્ત કર્યા છે. જોગ મો ભોગ મહ રાખેવું ગોઈ, અનુસંધાન છે પરમાત્માનું, જે નિર્ગુણ સ્વરૂપે પોતાની અંદર જ છે એ પ્રમાણે રાખીને યોગ, ભગવાનનો જે યોગ થયેલો છે આત્મા સાથેનો, આત્મદર્શન થઈ ગયેલું છે એને રાજસત્તાની વચ્ચે એને ગુપ્ત રાખી મૂક્યું છે. રાજશાસન રાજવ્યવહાર આટલો બધો ચલાવે છે જનક મહારાજ, પણ હૃદયની અંદર ભગવાનના સ્વરૂપનું અનુસંધાન સતત બનેલું છે. જોગ ભોગ મહ, રાજસત્તાની વચ્ચે પણ અંતર્મુખ બનીને આત્માનુસંધાન આત્મસાક્ષાત્કાર જેણે સદૈવ કરેલો છે. જોગ એટલે યોગ એટલે ભગવાનના માર્ગ કોઈ જુદા જુદા પણ છે ને, અદ્વૈત છે, અને જે અનુભૂતિ એ થઈ છે એને પોતાની અંદર હંમેશ એ માટે રાખી મૂકી છે. રાખેવું ગોઈ, ભોગોની વચ્ચે રાજસત્તાની વચ્ચે એક ઘર ચલાવી જોવો જોઈ, ઘરની કેટલી સમસ્યાઓ, કેટલી ઉપાધિઓ, માળા ફેરવા બેસી જોવો જોઈએ ઘરની અંદર, એટલી એટલી એકાગ્રતાથી માળા થઈ શકશે? આ પેલો ફોન આવે ને પેલો તોફાન કરે છે ને, બારણું ખુલ્લું રહી ગયું ને, આ લાઈટ ચાલુ રહી ગઈ ને, પંખો બંધ કરવાનો રહી ગયો ને, કેટલી ઉપાધિઓ મનમાં રખડે, તમે ક્યાં એકાગ્ર થઈ શકવાના હતા? પણ બધા ભોગોની વચ્ચે જે આત્માનુસંધાન છે એને ટકાવી રાખ્યું છે. કેટલું મુશ્કેલ, ધ્યાનમાં બેસો ત્યાં સુધી તમે અનુસંધાન રાખી શકો, પણ વ્યવહારમાં એટલે કકળાટના કકળાટ ચારે બાજુ ઉભા હોય, પેલો આમ બોલી ગયો ને, આમ કહી ગયો ને, પેલા આમ કરી નાખ્યું ને, એટલે યોગ અને ભોગ બે સાથે રાખવા એટલા સહેલા નથી. પણ તુલસીજી અહીંયા ગાડી જનક મહારાજના પાત્રની અંદર એને પ્રતિથી અનુસંધાન એનો સાક્ષાત્કાર કરી બતાવ્યો. જુઓ, અને ભગવાને ગીતાની અંદર પણ કહ્યું, કુરુ કર્મે તસ્માત્ ત્વમ પૂર્વે પૂર્વતરમ કૃતમ જનકા દયા, જનક રાજાની માફક તમે પણ સાધન ને ભજન બંને કરો, ધ્યાને કરો, સાધન સંસારની અંદર પણ રહી શકો છો. સંસારમાં રહેલો સાધુ એનું આદર્શ ઉદાહરણ મહારાજ જનક. જોગ ભોગ માં રાખ્યું હોય બધું, અને જ્ઞાન જે છે આત્મજ્ઞાન ગુપ્ત હોય, હું પરમ બ્રહ્મનો અંશ છું, હું એ બહાર બોલાય નહીં તો બહાર તો બધા ગાડા જ કહેશે કે આ માણસ ગાડો છે, પોતાની જાતને ભગવાન માને છે. એટલે જે પરમાત્માનું અનુસંધાન છે એને ગુપ્ત રાખ્યું છે. મહારાજ દશરથજીએ પ્રગટ કર્યું પોતાનો પ્રેમ જે હતો, અને મહારાજ જનકજીએ પોતાની અંદર સમાવી રાખ્યો છે, સંતાડી રાખ્યો છે. રામ બિલોકત પ્રગટે ઉસકોઈ. હવે અત્યાર સુધી ગુપ્ત હતો જનક મહારાજના હૃદયમાં આત્મારામ સાથેનો સંબંધ, પણ જ્યાં એક જમાઈ તરીકે સ્વીકાર કરી લીધા અને એના દર્શન કર્યા, ત્યારે જયારે પેલા દર્શન થયા, રામ બિલોકત પ્રગટે ઉસકોઈ, એ જે આત્માનુસંધાન હતું ને એ પ્રગટ થઈ ગયું. ત્યાં આગળી ભગવાનને સામે દર્શન થયા રામના, છતાં એને અલગ માન્યા નથી કે આ તો મારા સ્વજનો જ છે ને. એટલે પરિવારની વચ્ચે પણ તુલસીજીએ ભગવાન રામના જે સાક્ષાત્કાર થયા એમાં પણ નિર્ગુણના દર્શન, જો ને જ્યાં દર્શન થયા બિલો કેવું પ્રગટ થયા, એ નિર્ગુણ પણ સગુણ થઈને આજે પણ પ્રગટ થઈ ગયા છે. એટલે આમ બંનેને પાછા સાથે લાવીને મૂકી દીધા. મારા દશરથજીનું તો પ્રગટ સ્વરૂપ ભગવાનનું છે જ, પણ ગુપ્ત જે આત્મજ્ઞાન છે એની સાથે ભગવાનનો ત્યાં પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરી દીધો. અને જેમ દશરથજીને જેમ રામના દર્શન કરાવ્યા, એમ જનક મહારાજને પણ પ્રત્યક્ષ ઉભા રાખીને રામ બિલોકત પ્રગટેવું, ભગવાનના દર્શન થયા જ્યાં ધનુષ્યજ્ઞમાં પધાર્યા હતા, અને રામને જોયાની સાથે જ જ્ઞાન આત્મજ્ઞાન પ્રત્યક્ષ સાક્ષાત પ્રગટ થઈને આવીને ઉભું રહ્યું છે. એવા ભાવથી તુલસીજીએ બંનેને પાછા સમજી છે ને, વેવાઈઓ છે ને, એટલે નાના મોટા નથી થવા દીધા.